एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला लिखित रचनावली 102 ईमा लेखक राजकुमार शीतलजीत पठन शैलेश। मणिपुर शब्द काने पड़ता ज भारतनू मणिपुरी नृत्य नजर सामे तरवरी रहे। भारतनी नृत्य परंपरा में एनु अनोखु स्थान छे। ભારતને પૂર્વ સીમાડે નાગાલેન્ડની દક્ષિણે બર્માને અડીને આવેલું આ મણિપુર રાજ્ય એના સીમા રાજ્ય માટે પણ જાણીતું છે। યુવાન સ્ત્રીઓ ઘરમાં બાળકોની સારસંભાળ રાખે અને વૃદ્ધ માતાઓ વેપાર વણજ ચલાવતી હોય એવી એની પ્રથા સાથેનું ત્યાં રાજધાની ઇમ્ફાલમાં મોટું ઈમા બજાર છે। કહેવાય છે કે માં ઈમા બજારનું રક્ષણ કરે છે। ઈમા એ મણિપુરી ભાષાનો મા અંગેનો આદરવાચક શબ્દ છે। સ્ત્રીના ગૌરવને અને માના ઉત્તમ ચારિત્ર્યને રજૂ કરતી આ જ કારણે ઈમા નામની નવલકથા મણિપુરી ભાષાના લેખક રાજકુમાર શીતલજીત તરફથી મળે છે તો એમાં નવાઈ પામવા જેવું નથી। 1913માં ઇમ્ફાલમાં જન્મેલા લેખક રાજકુમાર શીતલજીત ઇતિહાસના વિષયમાં સ્નાતક છે। તેઓ થોઈબી પુરસ્કાર, મણિપુર સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમજ ગિરી સાહિત્ય પુરસ્કારથી સન્માનિત છે। 1945માં કેતકી, 1950માં વાલ્મીકી અને 1972માં શકુંતલા જેવા કાવ્ય સંગ્રહો અને કેટલાક વાર્તા સંગ્રહો એમણે આપ્યા છે। નેતાજી સુભાષચંદ્ર પરનો એક ઇતિહાસ ગ્રંથ પણ એમને નામે છે। શ્રીમદ ભગવદ્ ગીતાનો અનુવાદ તેમજ ચૈતન્ય ચરિતામૃતના 8 ભાગ પણ એમણે રચેલા છે। રાજકુમાર શીતલજીતની 1941માં થાદોપા, 1948માં રોહિણી અને 1947માં ઈમા નવલકથા જાણીતી છે। ધનિક વર્ગને હાથે અત્યાચાર પામેલી એક સ્ત્રીની ધીરજ અને એના વાત્સલ્યની આ કથા મણિપુરના જનજીવન વચ્ચે આપણને મૂકે છે અને છતાં ભારતના દૂરના છેડે ભારતીયતાને ધબકતી આપણે એમાં અનુભવીએ છીએ। નવલકથા નિર્ધન દંપતી મધુચંદ્ર અને રાધાને ગલીની સીમના આછા અંધારામાંથી 2 વર્ષનું બાળક જડે છે ત્યાંથી શરૂ થાય છે। આવા ક સમયે બાળકને કોણ છોડી ગયું હશે એની ચિંતામાં દંપતી પડે છે। બાળકના મા બાપની મહોલ્લામાં શોધ કરી પણ કોઈ જાણકારી મળી નહીં। છેવટે દંપતી પોલીસ સ્ટેશને પહોંચે છે। જમાદાર વિગતો નોંધી બાળકને લઈ જવા સૂચવે છે। મધુચંદ્ર રાધાને કહે છે, રાધા, આપણું કોઈ સંતાન નથી, ઈશ્વરે જ આપણને આ બાળક ભેટ આપ્યું છે। દંપતી ઘેર પહોંચે છે। રાધા બાળકને કબૂફ એટલે ચોખા, તેલ, ચોળા અને ગોળમાંથી બનેલી મણિપુરી મીઠાઈ આપી રાજી કરે છે। મધુચંદ્ર એનું નામ રણજીત પાડે છે। દંપતીને થાય છે કે એના કોઈ માતા પિતા પૂછપરછ કરતા આવે નહીં અને બાળક હંમેશ માટે પોતા પાસે રહે। આ બાજુ જમાદારે ઢંઢેરો પીટાવ્યો પણ બાળકના માતા પિતા થવાવાળું કોઈ આવ્યું નહીં, તેથી જમાદાર દંપતી પાસે પહોંચ્યો। જમાદારને ઓચિંતો બાળને આવેલો જોઈ દંપતીને ફાળ પડી, પણ જમાદારે આવીને કહ્યું કે આ બાળક તમે ઈચ્છો તો દત્તક લઈ શકો છો। દંપતી પ્રસન્ન મને બાળકનો સ્વીકાર કરે છે। દેવલોકના અમૃતનું પાન કરી રહ્યા હોય એવો અનુભવ કરવા લાગ્યો। રણજીત મોટો થતો ગયો, આગળ અભ્યાસ અર્થે કલકત્તા જવાનું થયું, પરંતુ રાધાનું મન રણજીતને દૂર જવા દેવા તૈયાર નથી। ત્યાં ઘણીવાર દંપતી પાસે ચોખા ખરીદવા કે શાકભાજી લેવા આવતી એક પર્વતીય વૃદ્ધા હાઉ તોંબી આવી પહોંચે છે અને હાથ જોવાનું જાણતી હોય એવું બતાવી તારો પુત્ર ભણવામાં તેજસ્વી થશે કહી દંપતીનું મનોબળ વધારે છે। નવલકથા આ તબક્કે હાઉ તોંબીનો ભૂતકાળ ઉખેડે છે. હાઉતોમ્બી એ ખરેખર તો થંભાલ છે. અત્યંત રૂપવતી થંભાલ પોતાના પતિ નિતાયને અનહદ ચાહતી હતી, પણ એના મહોલ્લામાં રહેલા લાચિયા કૃષ્ણચંદ્ર નામના ન્યાયાધીશનો ભાઈ ગૌરહરી જુગારી અને લંપટ હતો. ગૌરહરીની નજર થંભાલ પર બગડે છે. એ રાત્રે ઠંડા મારી થંભાલના પતિ નિતાયને મારી નાખે છે, પણ કૃષ્ણચંદ્રની ધાકથી આ પ્રસંગ દટાઈ જાય છે. આ પછી પણ થંભાલ ગૌરહરીને વશ ન થતાં ગૌરહરી એના પુત્રને ક્યાંક સુમસામ જગ્યાએ છોડી આવે છે. વ્યાકુળ થંભાલને ખબર પડતાં વેશ પલટો કરી થંભાલ ગૌરહરીની હત્યા કરી ચૂપચાપ ચાલી નીકળે છે. ન્યાયાધીશ કૃષ્ણચંદ્ર પણ લોકલાજે કિસ્સાને દબાવી દે છે. થંભાલ હાઉતોમ્બીને નામે દંપતીના સંપર્કમાં રહી પુત્રના ઉછેરને ધ્યાનથી જોતી રહી છે. છેવટે રંજીત ન્યાયાધીશ બને છે. ન્યાયાધીશ કૃષ્ણચંદ્રની દીકરી મણિ સાથે એનું લગ્ન ગોઠવાય છે. એ વખતે હાઉતોમ્બી ખબર ન પડે એમ નનામી ચિઠ્ઠીથી દંપતીને રણજીતના મૂળ ગોત્રની જાણ કરે છે અને દંપતીને પાપમાં ન પડવા વિનવે છે. લગ્ન વખતે પુરોહિત જુદા ગોત્રનો ઉલ્લેખ કરે છે, તે સાથે રણજીત ચોંકે છે અને પોતાના અસલ માતા પિતાની શોધમાં નીકળે છે. કોઈ વિગત મળતી નથી ત્યારે બીજી અનામ ચિઠ્ઠી દ્વારા જાણ થાય છે કે આ વિગત એને હાઉતોમ્બી પાસેથી મળશે. હાઉતોમ્બી ન્યાયાધીશ કૃષ્ણચંદ્રની હાજરીમાં પોતે થંભાલ છે એ જાહેર કરી રણજીતને પોતા પર થયેલા અત્યાચારની અને પોતે કરેલી હત્યાની વાત કરે છે. વળી દીકરા રણજીત પાસે વચન લે છે કે તારી માતા હત્યારી છે, તું ન્યાયાધીશ છે, તું સોગંદ લે કે ન્યાયાધીશ થઈને તારી માતાને બચાવવા પ્રયત્ન નહીં કરે. રણજીત મોટા દ્વંદમાં જઈ પડે છે. એક તરફ માને બચાવવાનું પુત્ર તરીકેનું કર્તવ્ય બજાવવું અને બીજી બાજુ માની આજ્ઞાનું પાલન કરવું. છેવટે રણજીત માતાને ન્યાયાલયમાં ફેંસલો સંભળાવે છે. તમે જાણીને હત્યા કરી છે, આથી તમે ખૂની સાબિત થાઓ છો, તમારો દંડ છે ફાંસી. નવલકથામાં મહોલ્લા મધ્ય ભજવાતી ગૌરલીલામાં શ્રી ગૌરાંગ મહાપ્રભુની કથાના સંન્યાસ ગ્રહણના પ્રસંગ વખતે પાલક માતા રાધા અને અસલ માતા હાઉતોમ્બીને હાજર રાખી એ બંનેની મમતાના જુદા પ્રતિભાવો નવલકથાકારે કુશળતાથી પ્રગટ કર્યા છે. આ પ્રસંગ તેમજ ત્યાંની કેટલીક કહેવતોની પાછળ ધબકતી જનરૂઢિઓ મણિપુરી વાતાવરણને રચી એક ચોક્કસ પ્રકારનું આકર્ષણ ઊભું કરે છે. આ મણિપુરી નવલકથા ઈમાનો રમેશ દેવમણીએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને ટૂંક સમયમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થવાનો છે. આ અનુવાદને કારણે ભારતના પૂર્વોત્તર જીવનનું ગુજરાતી અવતરણ થયું છે, એ આનંદની વાત છે.